પક્ષીરાજ ગરુડજીએ સાત પ્રશ્નો કર્યા હતા, અને સાત પ્રશ્નો પછીથી માનસિક રોગ શું છે, મનના રોગ એ વિશે પૂછ્યું હતું. એ સાતમા પ્રશ્નની અંદર કહ્યું, નિંદાની તો ઘણી બધી વાતો કરી, પણ જે મનનો રોગ છે અતિ વિચિત્ર છે. શરીરના રોગ, ભૌતિક રોગો ડાક્ટરની દવાથી દૂર થઈ શકે, પણ મનનો રોગ ડાક્ટરને બતાવી છે. અને મનનો રોગ એટલો બધો વિચિત્ર છે, એટલો વિચિત્ર છે કે આપણે આપણી જાતે જ એનું ઔષધ, એની દવા, એનો ઉપચાર કરીએ તો જ મટી શકે. માણસનું મન એક વાર બગડ્યું પછી એને કોઈ સુધારી શકતું નથી. ક્યાં તો સદગુરુ પાસે જાઓ, સદગુરુ એને બોધ આપે, ઉપદેશ આપે, એને સમજાવે, ત્યારે જ મનનો રોગ દૂર થઈ શકે. બાકી મનના રોગી ક્યારે પણ સાજા થઈ શકતા નથી, ક્યારે પણ મનનો રોગ જાય. તો અહીંયા આગાડી કાગ ઋષિ કહે છે કે પક્ષીરાજ, તમે છેલ્લો પ્રશ્ન પૂછ્યો હતો કે માનસિક રોગ શું છે, ત્યારે એના માટે કહે છે કે સુનહુતાત અબ માનસ રોગ, પાપ પુણ્ય નિંદા સ્તુતિ જન્મ મૃત્યુ આ બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધું. મનના રોગ માટે કહે છે અબ સુનહુ, હું જે કહું છું એ તમે સુનહુતાત, જીંતે દુઃખ પાવઈ સબલો. અને એ મનના દુઃખને કારણે જ આખું જગત, જગતના લોકો દુઃખી થતા હોય. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન એ જ બંધન અને મુક્તિનું કારણ. અને એના માટે તુલસીજીએ પણ કહ્યું કે આ મનનો રોગ એ એમને નથી જતો, સત્સંગ દ્વારા જ મનનો મેલ કાઢી શકાય. મહારાજે પણ પોતાના શ્રી મુખથી કહ્યું કે એ મનની અંદર રોગ આવ્યો હોય, મન મેલું થયું હોય, ત્યારે એ મનનો મેલ શેનાથી ધોવાશે? બસ મેલું રે મન સત્સંગે ધોજો. મનને ધોવા માટે બીજું કશું નહીં, મનના રોગ માટે બીજી કોઈ દવા ના હોય, મનને ધોવા માટે બીજું કોઈ પાણી, ડિટર્જન્ટ, કોઈ કેમિકલ, કશું જ ના, એકમાત્ર સત્સંગ. તો માનસ રોગ કેવો હશે કે જે એકમાત્ર સદગુરુ જ એને કાઢી શકે, ધોઈ શકે, બીજા કોઈ નહીં કરી. તો એ રોગ કાઢવા માટે કયું કયું સુનહુતા, હવે એને સાંભળો, જેના કારણે આખું જગત દુઃખી થઈ ગયું. મન જે બાબતને પકડી લે એને છોડે નહીં, મરકટની પેઠે મૂકે નહીં મૂર્ખ મનની મૂઠ. વાર્તા સાંભળી છે, વાંદરું ચણા ખાવા ગયું અને એક સાંકડા કુંભના લોટાની અંદર ચણા હતા, અંદર હાથ નાખીને મુઠ્ઠી ભરીને કાઢવા ગયું, પણ હાથ ફસાઈ ગયો, છૂટે જ નહીં, છૂટે જ નહીં. એ મુઠ્ઠી છોડે નહીં અને પેલા ઘોટવામાંથી હાથ નીકળે નહીં. મરકટની પેઠે મૂકે નહીં મૂર્ખો મનની મૂઠ, મનથી બાંધી લીધેલી મુઠ્ઠી છે. પેલા એક મૂર્ખા માણસે ઘરના થાંભલાને પકડી લીધો, છોડાવો છોડાવો મને છોડતો નથી. બધા જાગીને આવ્યા, જોયું શું કરું, તો કે છે આ થાંભલો મને છોડતો નથી, કે તારી પગની નાથની આંટી છોડી નાખ, હમણાં થાંભલો ના નથી છૂટતો, આપણે આંટી ના છોડતા હોઈએ તો મનના રોગ એ આપણા મનની વળી ગયેલી ગાંઠ છે, આંટી છે. જ્યાં સુધી આંટી આપણે ન જોડી જાતે ન છોડીએ તો પેલા થાંભલાથી માણસ છૂટો ન પડી શકે. એમ મનની મનની ગાંઠ, મનની આંટી પણ આપણે જાતે ન છોડીએ ને ત્યાં સુધી છૂટાય, મનના રોગમાંથી પણ છૂટાય નહીં. મન સંભવ દારૂણ દુઃખદાન, મન સંભવ દારૂણ દુઃખદાન. કેવી રીતે મટે? બહુ મુશ્કેલ. તો એને એ દુઃખ પણ દારૂણ કહ્યું અને ભવ એ મનના રોગને પણ એટલો જ ક્લિષ્ટ. અને એ માત્ર જે મનની અંદર ઉત્પન્ન થતા વિચારો, વારંવાર મનની અંદર વિચારો જન્મ્યા જ કરે, ભવ ભવ ભવ, તો એ મન સંભવ દારૂણ દુઃખ ધારે દીન બંધુ સમતા વિસ્તાર. તો એ ભવરોગ કોણ કાઢે? ભવરોગ વૈદ્યમ સદગુરુ. મનની અંદર ભવ એટલે રોગ ઉત્પન્ન થવા, વિચાર ઉત્પન્ન થવા, અને એનું નામ જ છે ભવ. અને એ રોગ મનનો સદગુરુ જ કાઢી શકે, એના વગર બીજો કોઈ ન કાઢી શકે. એટલા માટે કહ્યું કે આ એટલા બધા એટલો બધો ભયંકર રોગ છે કે જેનાથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે, અને જેને કારણે અત્યંત દુઃખી થાય. દુઃખી થવા છતાંય પેલા વાંદરાની માફક ચણાની લાલચે મુઠ્ઠી છોડે, અને જ્યાં સુધી મુઠ્ઠી છૂટે નહીં ત્યાં સુધી હાથ બહાર આવે નહીં અને એમાંથી મુક્ત થાય. એમ મનની વળી ગયેલી ગાંઠ કે આ મારું, આ મારો શત્રુ, આ મારો મિત્ર, આ પારકુન, આ પોતાનું, હું મારું હૃદયથી ટાળ પરમાર્થમાં પિંડ જગા, મારું તારું છૂટશે ને તો જ એમાંથી મુક્ત. એટલે એ જગતની અંદર બંધન, જીવન માત્ર જીવનની અંદર બંધન કરનાર છે. પશુ પક્ષી પણ પોતાના મનથી માની લે કે અમે આ ખીલે બંધાયેલા છે, પતિ હું આ પાંજરામાં છું, આ પાંજરું એ મારું ઘર છે. બીજા બધા પક્ષીઓની માફક ઉડતા જોઈને ઉડી ઉડીને ફરી પાછું એ પાંજરા આગળ આવીને બેસે કે મારતો પાંજરું, મારું પાંજરું. ભલે પાંજરું સોનાનું હોય પણ એનું નામ બંધન. દાંપત્ય જીવનના પણ બંધન, બંધન તો ખરા. અને સહેજ પહેલા મોડા આવ્યા તો ક્યાં ગયા હતા? કેમ મોડું થયું? શું કામ હતું? આમ જાણે ઓડિટ નીકળતું હોય એક પછી એવી ઉલટ તપાસ લઈ લેવામાં આવે. શું ને કેમ ને ક્યાં ને કામ હતું? ના ને એમ ના ચાલે. કયું કામ હતું? મને સંભવ ધારણ એટલે એ મોહના બંધન. મોહ સકલ વ્યાધીન કર, બધી જ ઉપાધિઓનું મૂળ આસક્તિ છે. જ્યાં સુધી આસક્તિ બનેલી હશે ને ત્યાં સુધી બંધન મુક્તિ ક્યારેય પણ નહીં આવે. શરીર પણ એ દેહાધ્યાસ પણ એમાંથી મુક્ત થવું પડે. ભૌતિક સંબંધોમાં જે કંઈ એકબીજાના મિત્રતા ઇત્યાદિ, પિતા પુત્ર પત્ની પતિ, બધા જ બંધનો સ્વીકારી લીધેલા છે. પરિસ્થિતિ સારી ન હોય, ભાણો ભાણી પરણતા હોય, મામેરું કરવાનું હોય તો દેવું કરીને લઈ આવે છે, એ મામેરું કરવાનું જ નહીં ચાલે. આ શું થયું? મોહ એક બંધન. અને એને કારણે કે મારે તો એ દુઃખ સહન કરીને પણ, દેવું કરીને પણ એ પ્રસંગને પૂરો કરશે. આ છે આસક્તિ અને મોહના બંધન. એટલા માટે કહ્યું મોહ સકલ વ્યાધિન કર. બધી ઉપાધિઓ, બધા રોગ નું કારણ, અને કઈક એવા સંબંધોમાં કઈક વધારે પડતું એ થઈ ગયું અને હૃદય ઉપર દબાણ વધારે આવી ગયું તો રોગ સકલ વ્યાધીન કર, મોહ સકલ વ્યાધીન કર મૂળા. બધી વ્યાધિ ઉપાધિઓનું કારણ મૂળ મોહ આસક્ત. અને એટલા માટે જેને ઈશ્વર પરાયણ થવું છે, જેને બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, એને તો બધા જ બંધનોને તોડી નાખી માત અને પોતાના શરીરનો દેહાધ્યાસ પણ છોડી દઈ. એ તો કબીરજી એક જ કહી શકે, જો ઘર ફૂંકે આપનો ચલે હમારી સાર. ઘર એટલે રહેવાનું ઘર નહીં, આ શરીરને પણ એને નશ્વર સમજો, જે યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ જનેભ્યઃ પરમ લિયતે યત્ર વિશ્વમ યદા તત્ત્વમસ્યાદિજન્યમ વિબોધમ ભજે તમ ગુરુમ ચાત્મનસ્તસ્ય યો વૈ આત્મા તે અને હું એક જ. ઊંચી વેદાંતની વાત કરી છે મહારાજની સ્તુતિમાં. ત્યાં જે જન્મ મરણ નિભાવવું એ બધું જ લીલા એની એમાં જ સમાવાનું છે, એનાથી જ પાળીએ પાલીએ છીએ ને, એમાંથી જ જન્મીએ છીએ. અને જે ચૈતન્ય તત્વ આત્મા છે એ હું અને એ કોઈ જુદું જ નથી. પણ માનસ રોગ હોય, સકલ વ્યાધીન મોહ સકલ વ્યાધીન કરણ, મોહ એ બધી જ ઉપાધિઓનું કારણ. એકવાર મોહની અંદર તો ઘણી વાર પ્રશ્નો આવે, મહારાજ અમે જાતે લગ્ન કર્યા હતા અને હવે મારા મારીને લાતા લાતી થાય છે, ઘરમાં ઉભા રહેવાતું નથી, હું ઘરમાં પેસું કેવી રીતે, હવે લાતો ખાવાની કે મોહ સકલ વ્યાધીન કર મૂળા. એને કારણે અનેક વિપત્તિઓ, માનસિક એવી સ્થિતિ આવી જાય, ક્યાં જવું, શું કરું, આપઘાત કરું, ઘર છોડીને ભાગી જવું, પણ છોકરા ઘરમાં છે, છોકરા વગર શું. એ એટલે એ પણ એક આસક્તિ, એક બંધન છે મોહનું, અને એને લીધે એનો માર ખાવો, એની યાતના સહન કરવી પડે. આમ દરેક બંધન તેને તે ઉપજહી બહુ સ્થૂળ, એટલી બધી એટલા બધા દુઃખ અને આપત્તિઓ ઉત્પન્ન થાય કે બધું સહન કરવા માટે તૈયાર થઈ જાય. માર ખાઈ લઈશ, બધા દુઃખ ભોગવી લઈશ, પણ આ મોહ સકલ વ્યાધિ. આખરે બીમાર પડે. અરે ઘણી વાર તો આસક્તિ એટલી બધી હોય કે પોતાના બાળકોમાં કે કોઈ વસ્તુમાં કે ઘરમાં જીવ ભરાઈ રહ્યો હોય ને તો આ ખોરિયામાંથી છૂટે નહીં જલ્દી, અને કે શેમ જીવ ભરાઈ રહ્યો છે, જોવા કે હજુ આટલી પીડા થાય છે, છૂટતો નથી, શું હશે, કયું હશે. એટલે શરીરની અંદર પીડા એટલી બધી હોય છતાંય શરીર છોડવાની ઈચ્છા ના થાય. એ તો ગણાયા હોય કે હવે છૂટાય તો સારું, પણ કંટાળાથી નહીં. જેમ બ્રહ્મલીન થયા એટલે સાધુ એના જીવનનું લક્ષ્ય કે ઈશ્વર પ્રાપ્તિ, પોતાના સ્વસ્વરૂપને પરમાત્મામાં ભેળવી દેવાનું. એટલે જ્યારે પણ શરીર છૂટે ત્યારે એના માટે તો પરમાત્માના સાક્ષાત્કારનો દિવસ, એટલે એને તો આનંદથી ને ઉત્સવથી, ઉત્સવની રીતે ઉજવવામાં આવે. કેમ? બ્રહ્મલીન થઈ ગયા, કે પોતાના ધ્યેય લક્ષ્યની અંદર ભળી ગયા. તો ત્યાં અગાડી એ સંત જીવનની અંદર શરીર સાથેનો સહેજ પણ અભ્યાસ આસક્તિ ના હોય, છૂટે કઈ વાત. મહારાષ્ટ્રીને પણ 6 વર્ષ સુધી ડાયાલિસિસ કર્યું, પછી કાનમાં છેલ્લે પરું થયું. ડાક્ટર કે છે કે આ રીતે કાણું પાડવું પડશે, પછી એમાંથી કાઢવું પડશે, પછી શું કે પછી એ જ રીતે, પછી એ જ રીતે રહેવાનું. કે હવે એવું જીવન શું કરવું છે, બસ એ બોલિંગ બંધ કરી દીધું. ત્યાર પછી 36 કલાકમાં હવે આવું જીવન શું કરવું છે, અત્યાર સુધી તો આ 6 વર્ષ તો કાઢ્યા, પણ હજુ આ રીતે કાણું પાડવાનું એમાંથી પરું નીકળે એમ, અને એ રીતે પછી કાયમ પૂછે એમ કાયમ રહેવાનું ડાક્ટરને પૂછે કે જા આવી એવું જીવન હવે શું કર્યું, બસ બોલવાનું બંધ કરી દીધું. પછીથી રમેશભાઈ ને દેવપ્રસાદજી આવ્યા ત્યારે આંખ ઊંચી કરીને છે પછી બોલ્યા, પણ પછી બંધ. તો એ શરીર પ્રત્યેનો અભ્યાસ છે જ પણ નહીં, હવે શું કરવું. મોહ સકલ વ્યાધીન કર્મ, શરીર સાથે પણ એને છે જ પણ મોહ નહીં, તો ભલે આવું છૂટી જાય. તો આમ જે સંત જીવન છે એની અંદર જ શરીર સાથેનો પણ મોહ ના હોય, દેહાધ્યાસ ના હોય, પણ તો આખા જગતની સાથેનો મોહ એને શું. એક મૃગ કે કારણે ભરત ધર્યો તિન દેહ, તુલસી ઉનકી કા ગતિ જો ઘર ઘર કરત સન. એની કઈ દશા છે?